અજ્ઞાની માન્યતામાં જન્મ મરણમાં આવો ફરક અજ્ઞાની કહે છે એના અભિપ્રાયમાં પરંતુ ખરેખર અહીંયા તો સિદ્ધ કરે છે કે જન્મ અને મરણ સમાન છે, એમાં કોઈ ફરક જ નથી. એજ્યુકેશન ત્યાં કોઈ પૂછતા હે કે ઉદાહરણ પણ શું ગજબ છે. ઉદાહરણ લે જે આખો પ્રસંગ લીધો છે ને એ પણ બહુ ટચ કરી જાય એવો પ્રસંગ લીધો છે. જો બહુ સરળ ભાષાઓ છે, આમાં કોઈ બહુ તાત્વિક વાત કે પછી કર્ણાનુયોગની વાત કે કોઈ બહુ નવો પ્રમેય નથી આ બધી ગાથાઓમાં. પરંતુ આ બધી ગાથાઓ જ્ઞાન વૈરાગ્યની પુષ્ટિ કરવા વાળી છે. ખ્યાલ આવે છે? આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? આપણે જીનાગમના આટલા વર્ષોના અભ્યાસ પછી ગુજરેશીના પ્રતાપે આચાર્યના પ્રતાપે આપણે ઘણા બધા સિદ્ધાંતોને જાણી તો લીધા છે. પોઈન્ટ સમજાય છે? આપણે ઘણા બધા સિદ્ધાંતોને જાણી તો લીધા છે પરંતુ આપણે એને માનતા નથી. માનતા નથી એટલે કાર્ય થતું નથી, આનંદ આવતો નથી, અનાકૂળતાની અનુભૂતિ થતી નથી. યહાં કોઈ પૂછતા હૈ કે પુત્રાદિ કે મરણ સે શોક, આવી ને વાત, મરણ ના સમય શું થાય? શોક એટલે આર્થ ધ્યાન છે, બરાબર છે? અને આપણે કેટલી બધી વાર એ બે વાત લઈએ છે કે આર્થ ધ્યાન ના સમય અગર નવીન આયુનો બંધ, આખો આયુ કર્મ નો જ વિષય છે, તો આર્થ ધ્યાન ના સમય નવીન આયુનો બંધ થાય તો આર્થ ધ્યાન ના સમય નવીન આયુનો બંધ થાય તો સીરિયન્સ આયુનો બંધ થાય, અને રૌદ્ર ધ્યાનના સમય ઉલટું બોલ્યું, આર્થ ધ્યાનના સમય નરક આયુનો બંધ થાય અને રૌદ્ર બરાબર આર્થ ધ્યાનના સમય બરાબર બોલી જાય પહેલા. હા, આર્થ ધ્યાનના સમય કયા આયુનો બંધ થાય? સીરિયન્સ આયુનો બંધ થાય, અને રૌદ્ર ધ્યાનના સમય નરક આયુનો બંધ થાય. એની પાછળ પણ બધો લોજિક છે કે રૌદ્ર ધ્યાનના સમય નરક આયુનો બંધ કેમ થાય. તો આયુ કર્મનો બંધ એ પ્રમાણે થઈ જાય છે આ પરિણામોના નિમિત્તથી. જે અહીંયા શું કહે છે, यहाँ कोई पूछता है कि पुत्रादि के मरण से शोक और उनकी उत्पत्ति से हर्ष होता है, इस उत्पत्ति का क्या स्वरूप है? इस प्रश्न का उत्तर आगामी छंद में कहते हैं. बराबर बे बात समझाएंगे, मरण ना समय शू थे शोक और जन्म ना समय शू थे हर्ष थाय. तो हम यहाँ शू सिद्ध करे से जो बता एक साथ आप गाथा ही वन लेती है गाथा एक मरण से मरणांतर की प्राप्ति अन्य है जन्म सुजान. अर्थ बोलो बता. अतः जन्म में हर्षित है जो मरण मेरी उनको जान. समझे? जन्म में जो हर्षित थाई है इन्हें मरण नो स्नेह है, इन्हें ये मरण नो पक्षपाती है. थोड़ू नहीं समझायू हो अब जो आप समझिए, જેને જન્મનો સ્નેહ છે કે જન્મનો જેને હર્ષ છે એ મરણનો પક્ષપાતી છે અને મરણનો પણ હર્ષ છે. બહુ સરસ કે એ સંસાર મે દેહધારી પ્રાણીઓ કો એક મરણ સે અન્ય મરણ કી પ્રાપ્તિ હોના ભી ઉત્પત્તિ હૈ. હવે જો તમને પ્રેક્ટિકલી સમજો કે આપણે હમણાં અહીંયા મનુષ્ય ભાવમાં આવ્યા, બરાબર છે? મનુષ્ય દેહ ધારણ કર્યો, મનુષ્ય આયુનો ઉદય ચાલુ થઈ ગયો વિગ્રહ ગતિના સમય. એની પહેલા એક્ઝેક્ટલી આની પહેલા, બરાબર છે? સપોઝ હવે આઈ એમ 45 યર્સ રાઈટ નાઉ, તો 45 યર્સ પહેલા શું થયું મારા સાથે? 45 યર્સ પહેલા શું થયું? તો કે મરણ થયું, બરાબર? મરણ થયું અને જન્મ થયું એક સાથે થયું ને. મરણ થયું એટલે શું થયું કે જે આની પહેલાનો દેહ હતો એ દેહનો ત્યાગ કર્યો એટલે મરણ, અને નવો આ દેહ ધારણ કર્યો એટલે જન્મ. બરાબર આટલી વાત સમજાયેલી? તો પહેલી લાઈન છે, ઇસ સંસાર મે દેહધારી પ્રાણીઓ કો એક મરણ છે, એક મરણ છે, એક મરણ પૂર્વનું મરણ. બીજી છે ગાથા બહુ સરસ છે, પૂર્વનું થયું મરણ, બરાબર? એક મરણ છે. હવે અન્ય મરણ, હવે આ દેહ છૂટશે ને, આ દેહ જયારે છૂટશે 60-70 જેટલું પણ આયુ હશે શેષ, સમજાય છે? સમજાય છે? 2-5 વર્ષ પણ હોય, 2-5 મિનિટ પણ હોય, ખ્યાલ આવે છે? તો જે સમય અહીંયા આ આયુનો છેલ્લો નિશ્વાસ ખર્ચે અને આ દેહ છૂટશે તો અહીંયા થયું મરણ, તો ઓલા મરણ અને આ મરણની વચ્ચે સમજાય છે બે ઘટના થઈ, એક જન્મ એટલે ઉત્પત્તિ અને જીવન. ચાર વાત થઈ ગઈ, ચાર વાત થઈ. મરણ થયું, મરણ થશે, મરણ થયું, મરણ થશે, તો મરણ થયું સાથે જન્મ થશે, પોઈન્ટ સમજાય છે. અને જન્મ થયો અને એ જ સમય શું ચાલુ થઈ ગયું કે એક સમય મરણ, નવીન મરણ, જૂનું મરણ તો થઈ ગયું, હવે નવીન મરણની તરફ પ્રત્યેક જીવ આગળ વધી રહ્યો. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ? સમજાય છે. હવે જન્મમાં શું કરે, આપણે સેલિબ્રેશન કરે, બર્થડે સેલિબ્રેટ કરીએ કે નહીં? તો જન્મ અહીંયા જે છે, જન્મ સેલિબ્રેટ કરો છો એનો મતલબ કે તને મરણ પ્રિય છે, કારણ કે જન્મ સાથે મરણ જોડાયેલું છે. એ બધી ગાથાઓ બહુ સરળ લાગશે, થોડી સૂર પણ લાગશે. એમ થશે અરે ભાઈ થોડુંક સૂક્ષ્મ વાત કરો, પર્યાયથી પાળ અને ખાલી ગુરુ ભગવાન આત્મા અને કારણ ચુપ પર્યાય અને ખ્યાલ આવે છે. આત્મા જ્ઞાન, આત્માનું જ્ઞાન સ્વને જાણે છે કે પરને જાણે છે. ભાઈ બધી વાતો પણ કરવાની છે ને આવશે, પરંતુ અગર જ્ઞાન વૈરાગ્ય થી પરિણતિ ભીંજાશે નહીં. એ ભૂમિકા ને પાત્રતા ને યોગ્યતા, કૃપાળુ દેવે કીધું ને, પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન. આ બધી પાત્રતા કેળવવા માટે અને પરિણતિ ને આપણે કોમળ કરવા માટે અને ભીંજાવવા માટે જ્ઞાન વૈરાગ્ય અહીંયા બધી ગાથા આચાર્ય દેવે, ગુણભદ્ર આચાર્ય દેવે આજથી 1200 વર્ષ પહેલા તારપત્ર ઉપર બધી ગાથાઓ લઈ. જો બહુ સરસ છે, જો આગળ વધે. એ સંસારની દેહધારી પ્રાણીઓ કો એક મરણ છે, એક મરણ છે, અન્ય મરણ કી પ્રાપ્તિ હોના હી ઉત્પત્તિ હૈ. ઇસીલિયે જો ઉત્પત્તિ મે હર્ષિત હોતા હૈ, ઉન્હે મે બાદ મે હોને, ઉન્હે બાદ મે હોને વાલે મરણ કા ક્યા હૈ, પક્ષપાતી માનતા હું. આચાર્ય તરીકે છે, મેં ઉને બાદ મેં હોને વાલે મરણ કા અનુરાગી માનતા હું, પક્ષપાતી માનતા હું. એ મૈયા કે જો આગળ બહુ સરળ છે. લોક મેં પુત્રાદી કા જન્મ હોને પર હર્ષ મનાતે હૈ ઓર ઉનકા મરણ હોને પર શોક કરતે. નવ યુ જસ્ટ રીડ અને પછી થોડા તમને આયુ કર્મ સંબંધીના બધા નિયમો લખાવશે. અને પછીના સ્વાધ્યાયમાં પણ હમણાં કીધું મને કે બહુ ડિટેલમાં તો નહીં, પરંતુ જે તત્વાર સૂત્રનો અહીંયા સ્વાધ્યાય ચાલે છે એમાં પણ આ આયુ કર્મ સંબંધી બધી ગાથાઓ આવવાની છે, સૂત્ર આવવાના. એટલે દેવ લેક્ચરમાં આયુ કર્મ વિશે આપણને ઘણી બધી જાણકારી મળશે. પહેલા આપણાનું રીડિંગ કરીને ગાથા પૂરી કરે. લોક મેં પુત્રાદિ કા જન્મ હોને પર હર્ષ મનાતે હૈ. હવે આમાં બોલવા માટે અને આનું વિશ્લેષણ કરવા માટે તો ઘણું બધું છે. પોઈન્ટ સમજાય છે. કોનો હર્ષ મનાવીએ છે, શું બર્થડે ઉજવીએ છે અને એ દિવસે શું ખુશ થઈએ છે, સમજાય છે? ખ્યાલ આવે છે. લોક મેં પુત્રાદિ કા જન્મ હોને પર હર્ષ મનાતે હૈ ઓર ઉનકા મરણ હોને પર શોક કરતે હૈ, પરંતુ જો જન્મ હૈ વહ નવીન મરણ હી હૈ. હવે જો બહુ ગજબ લાઈન છે, ક્યોંકી આયુ કા નાશ હોના મરણ હૈ ઓર યહાં ભી આયુ પ્રતિ સમય ઘટતી હૈ. इसीलिए संसारी जीव का सदा काल मरण होता रहता है. यो भाव कर्म या माव मरण सदियों से करता आया. मरण एक बार थाय, एक बार जन्म थी गयो, पी जन्म एक बार थी गयो, पी मरण एक बार थाय ने लास्ट में, मरण एक बार थाय ने लास्ट में. मारो प्रश्न समझाय छे, एक बार जन्म थी गयो पी मरण लास्ट में एक बार थाय के न थाय? અહીંયા કે છે કે ભાઈ એવી વસ્તુની સ્થિતિ અને સ્વરૂપ નથી. અનુજાબેન, એક વાર જન્મ થયો અને જે સમય જન્મ થયો ને, જે સમય જન્મ થયો એટલે કે વિગ્રહ, પહેલાનું શરીર છોડ્યું અને વિગ્રહ ગતિથી નવું આયુષ્ય, ભલે એ વિગ્રહ ગતિમાં નવું શરીર નથી મળ્યું, મળશે પણ નવું આયુષ્ય ચાલુ થઈ ગયું ને, જે સમય નવું આયુષ્ય ચાલુ થયું એ જ સમયથી મરણ પણ ચાલુ થઈ ગયું, કારણ કે એ જ સમયથી નવા આયુ કર્મના નીચે કો હર સમય એ સમયથી કરવા લાગે. પોઈન્ટ સમજાય છે? જે આયુ પૂર્વના ભાવમાં બાંધીને આવ્યા, સમજાય છે? ગઈકાલે ના આગળ અભયકુમારજીને યાદ કરી રહ્યા હતા ને, ત્યાં દાદરમાં બહુ સરસ એમની 2 મિનિટની ક્લિપ આવી દેવલાલી વાળા, એમને બહુ સરસ વાત કરી. એમને કીધું આના પહેલાના ભાવમાં હમને જરૂર કોઈ વિરાધના કી હોગી, ઇસીલિયે આ પંચમ કાળમાં, આ પંચમ આરામાં આપણે, કારણ કે વિરાધક જીવ જ અહીંયા આવે, વિરાધક જીવ જ આવે, સમજાય છે? આ કાળમાં જન્મ લેવા વાળા અત્યંત દેવશાસ્ત્ર ગુરુની વિરાધક પ્રણતિ વાળા જ આવે. પછી તરત જ એમને વાત બદલી નાખી, એમણે શું કીધું, બહુ સરસ વાત કરી કે વિરાધના કહી રહી એ તો બરાબર, પરંતુ પ્રશ્ન હવે એ છે કે વિરાજના કરી હોય તો આ કાળમાં આપણે અહીંયા જન્મ લીધો, કારણ કે આયુ કર્મનો વન થઈ ગયો અને અહીં આપણે જન્મ લીધો, પરંતુ આપણને આ કાળમાં તો સાચા દેવશાસ્ત્ર ગુરુ અને આવા જ્ઞાનીઓ કેમ મળે? આપણે પૂરો અવસર હમણાં કરીએ છે, હું રોજ કહું છું એક એક કાવ્ય ને નમન કરો, અષ્ટાંગ નમન, એક એક કાવ્ય, એક એક કાવ્યની કાવ્ય પણ નહીં શકો, એક એક પંક્તિ ને નમન કરો. આપણે છેલ્લે જે પદ પરમ પદ ની શું ગજબ ચર્ચા, લાસ્ટ બે કાવ્ય બસ હવે પૂરું થયું. એટલે મને એમને બહુ સરસ કીધું કે આ કાળમાં આપણને આ બધું કેમ મળ્યું, તો કે આપણે વિરાધના થઈ રહ્યા છે ને, તરત જ આપણા પરિણામ સુલટી ગયા, તરત જ આપણે પાછા વળ્યા હશે, તરત જ આપણે સાચા દેવશાસ્ત્ર ગુરુ ની વિરાધના કરવા પછી તરત જ આપણે પશ્ચાતાપ થી આપણું હૃદય ભીંજાયું હશે, પ્રતિક્રમણ કર્યું હશે. સમજાય છે? આપણે તરત જ સાધના આરાધના ભક્તિ બહુમાન, સમજાય છે, એ પ્રકારના ભાવ ચાલુ થઈ ગયા હશે અને ભૂલ સમજાઈ ગઈ હશે ને, એટલી બધી ખટતી હશે, એટલે જે કર્મો બંધાય તો ગયા, અહીંયા આવી તો ગયા, પરંતુ આવ્યા પછી આપણા જ ભાવે આપણને આ સાચા દેવશાસ્ત્ર ગુરુ નો આ કાળમાં ભેટો કર્યા. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? જે બહુ બધી વાતો છે, બીજું એક આખું પ્રકરણ લેવું છે, ચલો આપણે વાંચી લઈએ. આયુ કા નાશ હોને હોના સ્મરણ હૈ ઓર યહાં ભી આયુ પ્રતિ સમય ઘટતી હૈ. પ્રતિ સમય પોઈન્ટ સમજાય છે? ઇસીલિયે સંસારી જીવ કા સદાકાલ મરણ હોતા રહેતા હૈ. પ્રતિ સમય મરે છે, પ્રતિ સમય આયુ કર્મ ના નિષેધ કરે છે. પૂર્વ, હવે જો ગજબ આ લાઈન છે, બહુ સરસ છે. જો પૂર્વ પર્યાય સંબંધી મરણ હોને પર નવીન પર્યાય સંબંધી મરણ કા પ્રારંભ હોના હી જન્મ હૈ. મીનાબેન પકડાયું? પૂર્વ પર્યાય સંબંધી મરણ, આપણે હમણાં વાત કહી ને કે આ પૂર્વ નો જે દેહ હતો એ છૂટ્યો, તો પૂર્વ સમજાય છે ને બધાને? અરે હા કે ના. પૂર્વ પર્યાય સંબંધી મરણ, ગીતા માંથી આ ગાથા બહુ સરળ છે, પ્રવચન સારથી અઘરું છે, ક્યારે હમણાં જે વિષય ચાલે છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આખો જ્ઞાન પ્રધાન વિષય છે, દિવ્ય ધ્વનિ નો સાર છે, એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે અઘરો છે, પરંતુ આ બધી વાર્તાઓ તો ટચ કરી જોવી જોઈએ. હજી તમને એટલા બધા ઉદાહરણ આપીશ હમણાં કે હૃદય આપણું ભીંજાઈ જવું જોઈએ. જો શું કે છે, પૂર્વ પર્યાય, આ ડેફિનેશન, ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ જન્મ, ડેફિનેશન ઓફ જન્મ અનુજાબે શું આપી પરિભાષા? પૂર્વ પર્યાય સંબંધી મરણ હોને પર નવીન પર્યાય સંબંધી મરણ કા પ્રારંભ જન્મ હૈ. બોલશો મારી સાથે? પૂર્વ પર્યાય સંબંધી મરણ હોને પર નવીન પર્યાય સંબંધી મરણ કા પ્રારંભ હોના જન્મ હૈ. ગજબ બોલ. નવીન આપણે આપણે ત્યારે શું થાય, જન્મ થાય ત્યારે શું થાય, એમ થાય હૃદયથી કે ને, આપણને એમ લાગે, માતાઓને એમ લાગે મારો દીકરો મોટો થઈ ગયો, યુવાન થઈ ગયો, ખ્યાલ આવે છે? અને હૃદયથી શું કે એ મરણના મુખમાં જઈ રહ્યો. જો જયારે બાળકનો જન્મ થાય ને, ત્યારે માતા પિતા દાદી નાની કાકી મામી માસી જે પણ બધા હોય ને, ભાઈ બહેન, એ તો પછી ગોદમાં લેશે, પહેલા તો અનિશ્ચિતતાની ગોદમાં આવી ગયા. પોઈન્ટ સમજાય છે? મરણ ની ગોદમાં પહેલા આવી ગયા આપણે. કયા સમયે કયા જીવ નો કયો આયુ કર્મ નો કયો નિષેધ ક્યારે કરશે, એ સ્થાન, એ નિમિત્ત, એ જગ્યા, એ એ એ બધું નક્કી છે કે નહીં? બોલ. ઓલા 242 પેસેન્જર માંથી 241 ને, 241 પેસેન્જર, પોઈન્ટ સમજાય છે? એ બધાનો આયુ કર્મ નો નિષેધ લગભગ 30-40 સેકન્ડ માં એક સાથે પૂરો થયો. વિચાર કરો, ખ્યાલ આવે છે? અને એક નો આયુ કર્મ નો નીચે અજીમ બાકી હતા, એટલે એક એક જીવ બધી આવી સંસારની અનિશ્ચિતતા છે. સમજાય છે? જો તું કેટલી ગજબ પાછી એકવાર બોલીએ પરિભાષા, એટલે બધું ઘડી ઘડી નહીં વંચાય. જયારે આપણે વાત કરીએ ત્યારે આનો ભાવ બહુ ઊંડાણથી સમજવો કે આપણે કોના ભરોસે બેઠા છે, કોનો અહંકાર કરીએ છીએ, કોનો મમકાર કરીએ છીએ, કોનો અભિમાન કરીએ છીએ, કોના આશરે બેઠા છે, કયો પરિવાર અને કયું શરીર અને કયા સહયોગ અને કયો ઉદય અને કયું ક્ષયોક્ષમ જ્ઞાન સાથે આવશે, બધું અહીંયા રહી જશે. બહુ વૈરાગ્ય ઉત્પન્ન કર્યા બધી વાર્તાઓ વાંચે ને, બહુ વૈરાગ્યનો ભાવ. જેટલો સમય આપણી પાસે શેષ આ મનુષ્ય જેનો જેનો જેટલો અને બધા 40 ઉપર તો બધા થઈ ગયા છે, 35, 40, 50 ઉપર તો બધા છે. જેનો જેટલો મનુષ્ય ભવનો જેટલો કાળ બાકી છે, જેટલા વર્ષો બાકી છે, પ્રભુ 2-4 કલાક દિવસમાં હવે બુદ્ધિપૂર્વક સ્વાધ્યાય કરો. કારણ કે મારે ઘરે ઘણી ચર્ચા કરતા હતા, કમી શું છે ખબર છે? સિસ્ટમેટિક અભ્યાસની આ સમાજમાં બહુ કમી છે. હું સાચે કહું છું, મારું હૃદય કહું છું, બહુ સિસ્ટમેટિક અભ્યાસ કરો. આપણે અભ્યાસો નામ પર બહુ ઉપર છેલ્લા પ્રશ્નો આવે, બહુ ઉપર છેલ્લા આપણે સ્વાધ્યાય કરી રહીએ તેટલા એમ નહીં, એકદમ ગહન સિસ્ટમેટિક અભ્યાસ કરવામાં ઉપયોગ લગાડશું ને તો આપણને આ મન છે, આ જ્ઞાન છે, આ ઇન્દ્રિય છે, આંખ છે, આ બધું મળશે. આગલા ભાવમાં આપણે એનો સદુપયોગ કરીશું. મેં તો સાચે કહું છું, આ દેહ છે ને, આ દેહ આના કરતા વૈકરિક શરીર, શું વૈકરિક શરીર, આના કરતા 40-50 ગણું વધારે સારું મળશે. અને આસક્તિ નહીં છૂટે ને, અને આપણે છે તત્વજ્ઞાન નથી કરવાનું. તત્વજ્ઞાન તો થઈ ગયું, સાંભળજો, તત્વજ્ઞાન તો થઈ ગયું આટલા વર્ષોમાં. હવે આપણે ચાલુ કરવાનો છે તત્વ અભ્યાસ, વિચ ઇઝ મિસિંગ. અને એના કારણે આત્મજ્ઞાન, રોદ્રજ્ઞાન, એના કારણે ચર્ચા કરતા બુદ્ધિ, અહંકાર, અભિમાન, માન કઈ નથી છૂટતું. અને એના છૂટ્યા વગર તો મોક્ષ ચાલુ જ નહીં થાય. આજે અહીંયા બેઠી બેઠી હું પોતાની વાત કરું, અહીંયા બેઠી બેઠી કરતા ભાવનું પોષણ કરું, 20 વર્ષ 25 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ, કરાવીએ છીએ, 2-4 દિવસ 2-4 લેક્ચર દિવસ ના થઈ જાય, કોઈ અહંકાર કરવાની વાત નથી. આનામાં કોઈ કરતા બુદ્ધિ નું પોષણ કરવાની વાત નથી. સાચે કહું છું, એટલે લાઈન કોતરી લો, તત્વ જ્ઞાન નહીં, હવે મુમુક્ષુએ તત્વ અભ્યાસ કરવાનો. આ તત્વ અભ્યાસ જીવને સમાધિ અપાવશે. આ તત્વ અભ્યાસ જીવનું કરતા પણ તોડશે. આ તત્વ અભ્યાસ મિથ્યાત્વના અને દર્શન મોના મૂળિયાને મૂળમાંથી ઉખેડી શકશે. આપણે વચ્ચે વાત કરી એક સમયની મિથ્યાત્વની પર્યાયમાં 70 કોળા કોળી સાગરો પંપનો બંધ કરવાની તાકાત છે. 70 કોળા કોળી સાગરો પંપનો ઉદય આવશે ને, 7,000 વર્ષનો જે આબાદા કાળ પૂરો થશે. અને 7,000 વર્ષ ને પહેલા સમયથી જયારે 70 કોળા કોળી સાગરો પંપનો આયુ ચાલુ, એટલે કે એનો ઉદય ચાલુ થશે, તો એ સ્થિતિને ભોગવતા ભોગવતા નાની યાદ આવી જશે. કેટલા ભવ થઈ જશે વિચાર કરો. અને એવા 70 કોળા કોળી સાગરો, અને બાંધે કોણ પાછું? બાંધે કોણ? નાના બાંધે કોણ? 70 કોળા કોળી સાગરો પંપની સ્થિતિ વાળા દર્શન મોના બંધ કરે કોણ? તમની કંચિંદગી. પાછી વાત એમ પણ કહી કે એ બાંધે અને તોડવાને છોડવાને કઈ કરવામાં પણ સંગી પંચમી સમજ વિચાર કરજો. સાચે કહું છું, તત્વ જ્ઞાન નહીં, તત્વ અભ્યાસ ની જરૂર છે. જેટલું તત્વ અભ્યાસ કરશું ને એટલું જ્ઞાન નિર્વાહ થતું જશે. જો શું કીધું? પૂર્વ, ચાલો એક વાર વાંચો, પૂર્વ પર્યાય સંબંધી મરણ હોને પર નવીન પર્યાય સંબંધી મરણ કા પ્રારંભ હોના ની જન્મ. નોટ કરી લેજો, આ નવીન પર્યાય કા મરણ હોના પ્રારંભ હોના હી જન્મ હૈ. પ્રિયંકાબેન સમજાય છે? જો એસે જન્મ મેં હર્ષ માનતે હૈ, ખ્યાલ હૈ? હર્ષ આમ હર્ષ હર્ષ થઈ જાય બાળક નો જન્મ થાય તો સમજાય છે. હવે એ ખબર નથી કે 9 મહિના એ બાળક કેવી વેદના ભોગવી નાખ્યું, માતાના ગર્ભમાં શું ભોગવ્યું ને કેવા દુઃખ ભોગવ્યા ને ઉદય માટે લટક્યો ને. હવે એનું વર્ણન કરવા બેસું ને તો રૂવાટા ઉભા થઈ. એક યોની અને એક ભાવમાં જીવ કેટલા અનંત દુઃખ ભોગવ્યા. જન્મ મરણ સિવાય જીવે કઈ કર્યું નથી. વધારે સમય, સૌથી વધારે સમય તો નિગોધમાં રહ્યો, જ્યાં એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ થયું. સૌથી વધારે કાળ, સૌથી વધારે જીવો, સૌથી વધારે દુઃખ, નિગોધ જેવી નિકૃષ્ટ દશામાં જીવે પોતાની વિરાધના કરીને કેટલી વાર મારાયો, કેટલી વાર ગયો, કેટલી વાર મારાયો. 9મી ગ્રેડ સુધી ગયો, સમોચરણમાં ગયો, ભગવાનની પાસે ગયો, મુનિરાજના સાનિધ્યમાં રહ્યો, સ્વયં મુનિ બહેનો સાધના કરી, પણ બધું ઉપર છે. પોઈન્ટ ખ્યાલમાં છે? બહુ ગજબ ગાથા છે. જો એસે જન્મ મેં હર્ષ માનતે હૈ, वे नवीन मरण के पक्षपाती है, अनुरागी है, अर्थात नया मरण चाहते हैं. बोलो अभी प्राइमा शू चाले थे? नया मरण. बोलो यहाँ से क्या जवसे बताने? અર્ધા કેસે વૈમાનિક માં જવું છે, અર્ધા કેસે વિદેશ ક્ષેત્ર, ઘણા બધા કે વિદેશ ક્ષેત્ર જવું છે, વિદેશ ક્ષેત્ર. પોઈન્ટ સમજાય છે? નવીન મરણ, જન્મ મરણ એક ભાવના. ત્યારે આખા દિવસમાં ઈમાનદારીથી પોતાને પૂછ્યું, કોઈને કહેતા નહીં, એકબીજાને કહેતા, ઈમાનદારીથી આખા દિવસમાં 1 વાર 2 વાર 10-15 વાર એવો ભાવ આવે, ભાવ આવે ના, સાથે પૂછ્યો પોતાના અભિપ્રાય ને પરિણામ ને ટટોલ્યો કે એવો ભાવ આવે કે બસ હવે આ જન્મ મરણ ના ચક્રવ્યૂહથી છૂટવું છે.
મને ઘણી વાર થાય પાછી અહીંયાથી બેમાની એ સાગરોપમ નું આયુષ ને આપણને બોલે સાગરોપમ સાગરોપમ આપણને તો કલ્પના નથી કે સાગરોપમ ના આયુ ને વ્યતીત કરવા માટે કેટલો લાંબો કાળ ચાલ્યો જશે. ખ્યાલ જ નથી આપણને અને કાર્ય નહીં કરીએ ને 2000 સાગર નું જે ત્રસ પર્યાય નું જે સમય મળ્યો છે એ પૂરો થઈ ગયો તો દેન બેક ટુ પેવેલિયન પાછળની બોધ માં કલ્પના નથી. મેં હમણાં પણ કીધું હતું ત્યારે અત્યારે મને યાદ નથી પણ મેં કીધું હતું એક એક ગતિને યોનીને ફીલ કરો ત્યારે વૈરાગ્ય આવશે કે ઓહો હું પોતે આવી ગતિમાં આવી યોનીમાં કૂતરા બિલાડા કાગડા આવે તો ભવમાં આપણે અનંત કાળ અનંત વાર અનંત સમય વિતાવી આપણને કલ્પના નથી. પ્રાપ્ત પર્યાયનું શું કારણ છે? પ્રાપ્ત પર્યાયમાં આપણે એટલા તન્મય થઈ ગયા ખરેખર કહું છું પ્રાપ્ત પર્યાયમાં એટલા બધા તન્મય થઈ ગયા છે કે એ દેડકાનું જીવન જેમ એના કુવાની મર્યાદા સુધી સીમિત છે એવી રીતના તમે જોજો આપણું જીવન પણ બસ એ એક સંયોગોની વચ્ચે બે ચાર સંયોગ બે ચાર પરિવાર છે અને એ બે ચાર ઈષ્ટ જે માય બસ એમાં ઉઠો ઉપર ઉઠો ભાવ અને અભિપ્રાય નો હું કેટલી વાર રોજ કહું છું 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક મિનિમમ બેસો સામાયિકમાં બેસો એકાંતમાં છોડો બધું બધાનું અવલંબન છોડો રૂમ બંધ કરીને એકાંતમાં બેસીને સ્વભાવની સમીપતા સ્વભાવની ઉર્જતા એનો પરિચય એની મહિમા એની કુમારી એની રૂચિ એ મહી અંદરમાં સમજાય છે ભાવભૂમિ તૈયાર કરો. ને તો કોઈ સંભળાવા નહીં આવે કે તું ભગવાન છો ખ્યાલ આવે છે જો સેવા માટે તો એટલું બધું છે પણ સમયની પણ મર્યાદા છે ને મારે કાયું કર્મ નો આખો એક વિષય લેવો છે જો નરીન થયું જો એસે જન્મ મેં હર્ષ માનતે હૈ નરીન મરણ કે પક્ષપાતી અનુરાગી હૈ અર્થાત નયા મરણ ચાહતે હૈ ઓર જો મરણ કે અનુરાગી હૈ ઉન્હે પરસ્પર હિત સંબંધી કેસે માના જા સકતા હૈ એક બીજા ને બર્થડે હોય તો શું કરો વિશ કરો કે નહીં સેલિબ્રેટ કરો કે નહીં આ કરો કે નહીં તે કરો તો કહે છે કે ભાઈ એ કેવી રીતના એ હિતકારી હોય એક બીજા ને જન્મ મરણ નું અનુમોદન કરતા સરસ હા ભાઈ સરસ જો તમારે બે દીકરા થઈ ગયા બસ સરસ આમ બે દીકરા થઈ ગયા બે દીકરી થઈ ગઈ એક દીકરો છે બહુ સરસ ભોગી ને મોઈ એકબીજાને શું કરશે શું ઉદ્દેશ આપશે કામ બહુ બંધન નીચ કરતાનું અનુમોદન કરે બસ સરસ આમ થઈ ગયું ને બધું પરિવાર બહુ સરસ આમ બધું જો તમે દાદા થઈ ગયા દાદા થઈ ગયા દાદી જીયાના આણા બધું પતી ગયું ને અડધા બધું પતી ગયું છે આણા જીયાના કોઈ સમજાય છે એટલે પ્રાપ્ત કર્યા તન્મય થઈ ગયો સંતુષ્ટ થઈ અંદર નિત્ય સંતુષ્ટિ આટલું પતિ ગયું આ પતિ ગયા આનો પ્રસંગ પતિ ગયા આનો અગત આનો આ પતિ જાય આનો આમ થઈ જાય આમ થઈ જાય આમ થઈ જાય અરે તું પતી જશે તું પતી જશે ના ના આ તો એવી જ વાત છે હવે તો જે વૈરાગ્ય નો સમુદ્ર આજુબાજુ ઉછેરે છે ને લહેરાય છે ને બોલો એનો વિચાર કરીને તો રૂવાટા ઉભા થઈ જાય હલવાની સાચે તમે દ્રષ્ટિ જોયા છે હલવાની રેવા નથી મળી હલવાની 30 સેકન્ડ માં તો ખેલ ખતમ થઈ ગયો સમય સાધની ગાથા નહીં બોલી શકો 30 સેકન્ડ માં બોલી જવો તમે નહીં બોલી શકો 30 સેકન્ડ માં એક ગાથા નહીં બોલી શકો એટલો સમય નથી મળ્યો બોલો વિચાર કરો આ કેટલી અનિશ્ચિતતા છે જગતની અનિશ્ચિતતા તો જુઓ કેવા અંદરના પરિણામ હશે કેવા કેવા બધા સપના લઈને ગયા છે જોયું બધું પોઈન્ટ સમજાય છે એટલે શું કહીએ તો આવું છે ભાઈ આપણે તો કેટલા ભાગ્યશાળી છે આપણને તો આવા કાળમાં ખૂબ ગજબ વાત મળી છે અને આપણે આનો સદુપયોગ નહીં કરીએ ને આપણી ઇન્દ્રિયોનો તો નહીં મળ્યા ઇન્દ્રિયો નહીં મળ્યા કાન નહીં મળ્યા આંખ નહીં મળ્યા મન નહીં મળ્યા વાણી નહીં મને વાણી પોઈન્ટ સમજાય કે ખ્યાલ આવે છે જો હમણાં 7મો વિકાર ચાલુ છે હવે મને સાક્ષે ફીલ થાય છે કે ગુરુદેવસિંહને 7મો આપણે સામે ઘણી વાર સામે ગુરુદેવસિંહને 7મો મોક્ષના પ્રકાશક નો 7મો વિકાર બહુ પ્રિય હતો એક વાર વાંચજો પાછો વાંચો વાંચજો નિશ્ચ્યા બાકી વ્યવહારા બાકી ઉભ્યા બાકી ને શું ધોયા છે શું એક અભિપ્રાય ની ભૂલ આયતન છે ને દેવશાસ્ત્ર ગુરુ નું આયતન અહીંયા આવીને શું વિષય કસાય ની પુષ્ટિ કરે છે કોઈ પણ સાંસારિક અર્થ ની પુષ્ટિ શું એક પંક્તિ છે હજબ સોલંકી સાફ તો આ ટીકા એમને લખી છે આ બધા બધી પરિભાષા એમને લખી અહીંયા આવીને વિષય કસાય ની પુષ્ટિ કરે કરતા ભાવ ની પુષ્ટિ કરે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનાશતી ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર રેપો ભવિષ્ય અહીંયા આવીને તું એક કથાય ને વિષય ને કોઈ માની ને કરતા ભાવ ની પુષ્ટિ કરશે તો વજ્ર સમાન એક કર્મ બંધાયા એ કર્મ તું ભાઈ ક્યાં જઈને ભોગવ બે વાત આવે છે ને નિગોધ ના એક સમય નું દુઃખ અને સિદ્ધો ના એક સમય નું સુખ એ નિગોધ ના એક સમય નું દુઃખ નિગોધ જ ભોગવે અને સિદ્ધ ભગવાન જાણે અને સિદ્ધ ભગવાન ના એક સમય નું સુખ સિદ્ધ ભગવાન જાણે અને સિદ્ધ ભગવાન આપણામાં તો સામર્થ્ય નથી એ જાણવાની ને અનુમાન લગાવી ના શકીએ કે કેટલું દુઃખ ભોગવે છે આજના નિબોધના જીવો જે હમણાં નિબોધી. સમજાય છે બેન? સરળ છે ને? જો શું કે છે, પૂરું કર્યા પછી આપણે આયુ કર્મ નું લેજો. ઓર જો મરણ કે અનુરાગી હોતે ઉન્હે પરસ્પર હિત સંબંધી કેસે માના જા સકતા હૈ. ઇસ પ્રકાર યહાં યુક્તિ પૂર્વક પુત્રાદિ કે જન્મ મરણ મે હર્ષ વિષાદ કરના છોડો. કારણ કે પુત્ર નો જન્મ થયો એટલે અભિપ્રાય માં શું ચાલુ થઈ ગયું? શું ચાલુ થઈ ગયું બોલો અનુભવી માતાઓ, શું ચાલુ થઈ ગયું? કે હું માતા, હવે હું માતા. સમજાય છે? એ અભિપ્રાય માં 24 કલાક હવે એ ચાલુ થઈ. હું દાદી, હું નાની, હું માતા, લગ્ન થાય તો હું પત્ની, પતિ ને લઉં પતિ. સમજાય છે? તો બસ એજ અભિપ્રાયમાં હવે આ હશે ને. આપણને કઈ બધું તો અમે ઘણા વર્ષોથી બધું સામને બધું ખબર છે ને. મિત્રો ગુરુદેવજી ના પ્રતાપે ખબર તો એક તો કહું છું, ખબર તો બધી છે. તત્વ જ્ઞાન તો હું તમને કહું, બધા સિદ્ધાંતો ખબર છે. ખબર તો છે બધું, જ્ઞાન તો બધું છે, પણ માનતા નથી. જાણીએ છે પણ માનતા નથી. સાક્ષાત તો ખબર છે કે નહીં? એક પ્રશ્ન રજની ભાઈ આગળ ને રજની ભાઈ બીજોલિયા મળ્યા હતા. બીજોલિયા બહુ ગજબ વાત કે એક શ્રોતા સામે જેને આખી સ્પીચ સ્પોન્સર કરી છે, યુવાન એક દીકરો બેન. મેં એને પૂછ્યું કે બોલ બેટા, કાર્ય ઉપાદાન થી થાય કે નિમિત્ત થી થાય? એને મેં પ્રશ્ન પૂછ્યો, રજની ભાઈએ પૂછ્યો, મેં નથી પૂછ્યું. મારી ત્યાં હિંમત એવી કે હું પૂછું, પણ પૂછી લખું ત્યારે ક્યારે. એને પ્રશ્ન પૂછ્યો કે બોલ બેટા, તારે ઉપાદાન થી થાય કે નિમિત્ત થી થાય? તો કે એને તો ગજબ જવાબ આપ્યો કે જો રજની ભાઈ સાંભળો, કાર્ય ઉપાદાન થી થાય તો એ મને વાંધો નથી, કાર્ય નિમિત્ત થી થાય તો એ મને વાંધો નથી, કાર્ય ઉપાદાન અને નિમિત્ત બે મળીને કરે તો એ મને વાંધો નથી, અને કાર્ય નો થાય તો એ મને વાંધો નથી. તમને 45 મને લાઈટી છે, તમે 45 મને દેશો, બોલો અને છોડો. આવી દશા અમને કઈ વાંધો નથી. તમે એમ કહો ઉપાદાન થી થાય તો અમે કહેશું હા, તમે એમ કહો નિમિત્ત થી અમે કહેશું હા, તમે એમ કહો બે થી થાય અમે કહેશું હા, તમે એમ કે 80% અમે કહેશું હા. અરે પ્રભુ શું કરે છે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ઘન અભ્યાસ જોઈએ. બંધ સત્તા ઉદય બંધ સત્તા ઉદય ઉદેરના ઉદય સાથે ઉદેરના અને પછી ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ અને ઉપશમ. હવે મને કહો, હવે આપણે હમણાં હમણાં જે ભાવમાં છે ને, હવે આટલી વાત છે ને. હવે બીજો પોઈન્ટ, આયુના બે પ્રકાર છે. હવે એક બીજો પોઈન્ટ યાદ આવ્યો, જે નથી લખ્યો પણ જસ્ટ હમણાં યાદ આવ્યો એટલે કહું છું. આયુના બે પ્રકાર છે, એક છે ભૂજ્યમાન આયુ અને એક છે બધ્યમાન આયુ. સાંભળ્યું છે આ બધું? કોને કોને જરાય સાંભળ્યું જ નથી, તારા હાથ ઉપર કરજો તો એ રીતે લો. ઓછા લોકો છે ને, આટલું બધું. અચ્છા ચલો ઠીક છે, એ તો જો ઘણા બધા સાંભળ્યું છે. એક છે ભૂજ્યમાન આયુ અને એક છે બધ્યમાન આયુ. પ્રિયંકાબેન બહુ સિમ્પલ, હમણાં આપણે મનુષ્ય આયુ જે ભોગવી રહ્યા છે ને, આપણે કીધું ને હમણાં આપણે એક એક આયુ કર્મનો નિષેધ કરી રહ્યો છે. તો કયા આયુ કર્મનો નિષેધ કરી રહ્યો છે? મનુષ્ય આયુનો. હવે મનુષ્ય આયુમાં છે એટલે બ્લેન્ક નહીં લાગશે, જરાક તો કઈક રિસ્પોન્સ આપજો તો ચાલે. મનુષ્ય આયુમાં છે ને હમણાં, તો મનુષ્ય આયુનો આપણે ભૂજ્યમાન એટલે કે આપણે હમણાં એ ભૂજ્ય એટલે ભોગવી રહ્યા છે. પ્રેઝન્ટ આયુ મનુષ્યની આપણે હમણાં ભોગવી રહ્યા છે કે નહીં? ઓકે, એ આયુના એક નીચે ખરી રહ્યા છે કે નહીં? ઓકે, આનો બંધ ક્યારે થયો? આના પહેલાના ભવમાં, કારણ કે એક જ ભવનું આયુ જી બાંધી છે. તો આ મનુષ્ય આયુ, મનુષ્ય ગતિ, મનુષ્ય શરીર, આ ઓદારિક શરીર, આપણને સ્ત્રીનું શરીર, આ લોકોને પુરુષનું શરીર, આ બધો આખો પેકેજ આ બંધાયો આપણે પૂર્વ ભાવમાં બાંધ્યો અને એનો ઉદય વિગ્રહ ગતિથી ચાલુ થયો. સમજાય છે? યંગસ્ટર્સને તો સમજાશે, બધું પકડાશે. અને એ હમણાં ચાલી રહ્યો છે, બરાબર છે? તો આ જે ચાલી રહ્યું છે એને શું કહેવાય? ભૂજ્યમાન આયુ, બરાબર છે? તો એ ચાલી રહ્યું છે. હવે બંધ થયો આનો પૂર્વના ભાવમાં, બરાબર. પણ આ આયુ જ્યાં સુધી ખતમ નહીં થાય, હજી જશે સત્તા, આ આયુ હજી ખતમ નહીં થાય ત્યાં સુધી એના નીચે સત્તામાં પડ્યા છે કે નહીં? હા કે નામાં જવાબ આપજો. ઓકે, તો આ આયુ પ્રેઝન્ટ આયુના જે પરમાણુઓ છે, નિષેકો છે, સત્તામાં પડ્યા છે. બંધ પૂર્વ ભાવમાં, બરાબર. સત્તા છે, હવે ઉદય, બંધ સત્તા અને ઉદય. તો ઉદય ક્યાંથી ચાલુ થયો? કે વિગ્રહ ગતિના પહેલા સમયથી ઉદય ચાલુ થઈ ગયો અને પ્રતિ સમય એનો ઉદય ચાલુ. ત્રણ વાત થઈ ગઈ, બોલો. બંધ, સત્તા, ઉદય. આ પ્રેઝન્ટ આયુની વાત કરું છું, પછી નેક્સ્ટ આયુની વાત લઈએ, બરાબર છે? ચલો જલ્દી જલ્દી, બંધ, સત્તા, ઉદય થઈ ગઈ વાત, બરાબર. તો આ આયુ કર્મનો ઉદય હર સમય ચાલી રહ્યો છે. સત્તામાં પણ છે મનુષ્ય આયુ અને ઉદય પણ ચાલી રહ્યો છે અને બંધ પહેલા થઈ ગયો, બરાબર છે? આટલી વાત થઈ ગઈ. હવે આ પ્રેઝન્ટ આયુમાં હજી એક વાત થઈ શકે. શું વાત થઈ શકે? ઉદીર્ણા થઈ શકે. શું થઈ શકે? ઉદીર્ણા. હવે ઉદીર્ણા એટલે શું? ઉદીર્ણા એટલે શું? કે એ આયુ જેટલી છે, બહુ ઇઝી શબ્દોમાં કહું તો કે એનો જેટલો કાળ છે, ઉદયમાં આવવાનો જેટલો કાળ છે, એની પહેલા એટલે જલ્દી, બહુ ઇઝી, જલ્દી એ ઉદયમાં આવીને ખરી જાય એ બધા નિષેકો એને કહેવાય ઉદીર્ણા. જે રીતના તમને કહું, આજે પ્લેન ક્રેશ થયું ને, તેમાં નાના નાના બાળકો હતા, બરાબર છે? હવે થયું હોઈ શકે. શું થયું હોઈ શકે? આ પ્રેઝન્ટ આયુ જે મનુષ્યની ભોગવી રહ્યા હતા ને, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષની ચાલી હતું ને, 3 બાળકો હતા, હસબન્ડ વાઈફ. તો એ નાના નાના બાળકો આયુ તો લઈને આવ્યા હશે 50, 60, 70, 80 વર્ષનું, સમજો તમે? કઈ આયુ? આ પ્રેઝન્ટ મનુષ્ય આયુ. થોડા બધા જ્ઞાન પ્રદાન વિષયો પણ ભણવા જોઈએ, વાઈ સમજાય છે? આનાથી આપણું જ્ઞાન બહુ નિર્મળ થાય, આપણે બહુ અલર્ટ રહીએ. પોઈન્ટ સમજાય છે? ઘણા બધા પોઈન્ટ છે આ સંબંધી, થોડાક જ લઉં છું, નેક્સ્ટ પછી થોડા લેશું નેક્સ્ટ ટાઈમ. તો એ જે શું થયું તો કે એ બાળકો 8, 10, 15 વર્ષના બાળકો એ બધા લઈને તો આવ્યા હશે, બહુ લાંબી આયુ. પરંતુ શું થયું કે એ સમય શું થયું કે એ સમયે એ બધા જે આયુ કર્મના નિષેકો હતા, એ જે બહુ પછી ઉદયમાં આવવાના હતા, એ બધા એની પહેલા એટલે એના નિષેકોના સ્થાનને છોડીને એ જલ્દી જલ્દી ઉદયમાં આવીને બધા ખરી ગયા અને મરણ. તો નિયમ શું આવ્યો? પ્રેઝન્ટ આયુમાં, પ્રેઝન્ટ આયુ જે ચાલી રહી છે એમાં શું થઈ શકે? ઉદીર્ણ થઈ શકે. એટલે આયુષ ઘટી છે. અમારા અમે લોકો ચર્ચા કરતા હતા નીચે, મેં કીધું સ્વામીભાઈ કેવું ઘટે, પ્રેઝન્ટ આયુ ઓછી થઈ શકે, પ્રેઝન્ટ આયુ ઘટી ન શકે. હવે નેક્સ્ટ આયુ પર જાઉં, પેલા આટલા આટલા રૂલ સમજાયા, પ્રેઝન્ટ આયુ ઘટી શકે, વધી ન શકે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? શૈલીબેન સમજાય છે થોડું થોડું? પ્રેઝન્ટ આયુ ઘટી શકે, અને ઘટે એટલે એક જ સમયમાં બધા આયુ કર્મના નિષેકો ઉદયમાં આવીને શું થઈ જશે, એ થઈ જશે. એને કહેવાય ઉજીર્ણમ. પણ ઉજીર્ણમાં નિયમ શું, જેનો ઉદય ચાલતો હોય એક કર્મની ઉજીર્ણ થઈ શકે. આ એક નિયમ સમજી લેજો, જે કર્મનો ઉદય ચાલતો હોય એક કર્મની ઉજીર્ણ થઈ શકે. ઉદય જરૂરી છે, આયુનો ઉદય ચાલે છે ને, ઉદય ચાલે છે ને, તો ઉજીર્ણ થઈ શકે. એ કર્મનો ઉદય હોવો જરૂરી છે, અથવા એ ઉજીર્ણ પાસું છે. હજી ને કર્મનો ઉદય ન આવ્યો હોય, આયુ ગેટિંગ 70 નો હોય તો ઉજીર્ણ નહીં થાય. ઉદય ઇઝ કમ્પલસરી, ઉદય શુડ બી ધેર, તો જ ઉજીર્ણ થઈ શકે. કોને બધું ઉપરથી જાય છે, સમજાય છે ને? અરે તમે સમજો, આવી કર્મની આયુ કર્મની ઉજીર્ણ પણ આપણે અનુભવવા છે. કેટલા લાંબા લાંબા આયુ લઈને આવ્યા છે ને, કેવા નાના નાના ગર્ભમાં જીવ આવે ને, ગર્ભમાં ગર્ભમાં આવે ને, ઓલા કર્ણનિયોગ વગર આપણને કઈ ના સમજાય, કઈ ના સમજાશે બોલો? કર્ણનિયોગનો અભ્યાસ તો જીવનમાં હોવો જોઈએ. યથાશક્તિ જેને જેટલી સંયોગ છે જેટલી શક્તિ છે એટલો બધો ઉપયોગ બાંધી રાખે. હમણાં કર્ણ હોસ્પિટલમાં હતી ને, મેં આખા 10 કરોડનો અભ્યાસ કર્યો 3 દિવસ સવારથી રાત, મને એટલી મજા આવી. મને લાગ્યું કોઈ રહે કે તમે કાળ ભાવ બારમાં હવે બાધક જ નથી, જીવ ગમે ત્યાં પોતાનું કામ કરે, એટલી નિર્ભાગ. 3 દિવસ ફૂલ આખો 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 આની નોટ બનાવી, પણ એક અંદરથી હું કે ના, આના વગર ભોજન, શરીરને ભોજન નહીં આપો તો ચાલશે, પણ આ આ સ્વાધ્યાય આત્માનું ભોજન છે. ગમે તે પરિસ્થિતિ હોય આ ભોજન વગર શું નહીં. કેવી રીતના ઊંઘ આવે મને તો નથી સમજાતું, સ્વાધ્યાય વગર કેવી રીતના ઊંઘ આવે, કેવી રીતના સૂઈ શકો, કેવી રીતના ખાઈ શકો, કેવી રીતના બીજા બધા કાર્ય કરી શકો, અને એ પણ હર્ષથી, આટલા બધા હર્ષથી. આમ વિચાર કરો તમે, હમણાં જે મીટિંગ હતી ને એમાં પણ કેટલી ચર્ચા થઈ, હૃદયથીનું પ્રવચન નથી સમજાતું એ તો કાઢી નાખો. ચલો જલ્દી કહેવાનું તો એટલું બધું છે, થઈ ગઈ ઉતીર્ણ ઉતીર્ણ. હવે જો નેક્સ્ટ આયુ, જે બે ત્રણ નિયમ લઈને પૂરું કરું છું, નેક્સ્ટ જે આયુ બંધાય ને, નેક્સ્ટ આયુ તો એ પણ આ ભાવમાં બંધાશે. ક્યારે બંધાય? નેક્સ્ટ આયુ, હવે નેક્સ્ટ આયુ, હવે હમણાં આપણે નેક્સ્ટ આયુ બાંધીશું, હવે એનો બંધ પણ આ ભાવમાં ક્યારે થાય? જો આ અલર્ટનેસ એ ક્યારે થશે નથી ખબર, તો જાગૃતિ ક્યારે રાખી? આ બધા ચક્ર આવી છે મારો, આ કર્ણાનિયોગ અને એની સાથે બ્રહ્મિયાનિયોગ નો સુમેળ કરશું ને તો બહુ બહુ ગજબ ની મજા આવે. મને પણ નેક્સ્ટ આયુ ક્યારે બંધાય? ગમે ત્યારે, ગમે ત્યારે તો બરાબર, પણ એના બધા નિયમ છે. ક્યારે બંધાય? કેટલી વાર બંધાય? ચલો કેટલી વાર બંધાય? 3 વાર, વેરી ગુડ. કેટલી વાર બંધાય નેક્સ્ટ આયુ? કેટલી વાર બંધાશે? 3 વાર, એક જ વાર બંધાય. કે 3 વાર ને 8 વાર ને ક્યાં ક્યાં વયા જાવ છો? એક જ વાર બંધાય ને, એક જ વાર બંધાય ને. જો આટલું છે ને, એકદમ અભ્યાસ સિસ્ટમેટિક કરતો ને, આટલું ઉપાડીને સમજાય છે તો બહુ બહુ ગજબ મજા આવે. નેક્સ્ટ આયુ બંધાશે, મેક્સિમમ બંધ, મેક્સિમમ. આમાં પણ બધા નિયમ છે. મને આજે જૂના મંદિરની ટેરેસ ઉપર આ બધા વિષય લીધા, જૂના મંદિરની ટેરેસ ખ્યાલ આવે ને. તો નેક્સ્ટ આયુ કેટલી વાર બંધાય? તો કે બંધાય તો, મેક્સિમમ બંધાય તો 8 વાર બંધાય. બીજો બેન 8 વાર બંધાય, એને કહેવાય 8 અવસર્ષ કાળ. શિબિર બાબા આમ કર્ણાનિયોગની તો શિબિર હોવી જોઈએ. આમ આખો દિવસ, સવાર, બપોર, સાંજ, 2 દિવસ, 3 દિવસ, એક એક વિષય લઈને બોર્ડ ઉપર ચાર બનાવીને ભણો, એટલી મજા હોય. ચલો કેટલી વાર બંધાય? 8 વાર બંધાય તો, બંધાય કમ્પલસરી. 8 વારે બંધાય, 7 વારે બંધાય, 6 વારે બંધાય, 5 વારે બંધાય, અને 5-6 વાર ન બંધાય 2 વાર તો 1 વાર તો બંધાય, અને આખા જીવનમાં ન બંધાય તો મરણની પહેલા લાસ્ટ અંતર મુહૂર્તમાં બંધાય. સમજાય છે થોડું થોડું? થોડું કઠિન પડતું હશે પણ દ્રષ્ટિબેન સમજાય છે ને, પકડાય છે ને? આ બધા વિષય થોડા બધા કહી રહ્યા હશે તમે. તો 8 અવકર્ષ કાળ આવે. હવે સાંભળજો જરા મજેદારમાં. હવે 8 વાર બંધાય જેટલા, ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ કે કોઈની સપોઝ. હવે એક તો પ્રશ્ન છે કે આપણને ખબર જ નથી કે હમણાં આપણી આયુ કેટલી છે, કેવી રીતે એનું કેલ્ક્યુલેશન થાય. કે સપોઝ 60 યર્સ નું આયુ છે, સપોઝ હમણાં મારું 60 યર્સ નું આયુષ છે, 60 યર્સ નું આયુષ લઈને આવી છું હમણાં વર્તમાન, બરાબર છે? તો આ 60 યર્સ માં નેક્સ્ટ આયુ બંધાશે. અને એના 8 પડાવ આવશે. ભૂમિબેન પકડજો, એના 8 પડાવ આવશે. કેવી રીતના આવશે કે 60 યર્સ નું જે આયુ છે એનું 2/3 કરવાનું, બરાબર? તો 40 યર્સ વયા ગયા, એનો મતલબ કે અગર મારું 60 યર્સ નું આયુ છે તો જેટલું 60 ઉપર થઈ ગયા ને એ બધાને પહેલા કઈ શાંતિ થઈ ગયું કે પહેલા 40 વર્ષ માં તો આયુ બંધ થયો. પોઈન્ટ સમજાય છે? પણ બહુ બધી વાતો. તો 60 યર્સ નું આયુષ હોય તો 40 યર્સ વ્યતીત થાય એના એક અંતર્મુહૂર્ત, એ 40 યર્સ પછી નો ફર્સ્ટ અંતર્મુહૂર્ત. અગેન શું કીધું? 40 વર્ષ પછી નો જે ફર્સ્ટ અંતર્મુહૂર્ત છે એ ફર્સ્ટ આયુ કર્મ નો અકર્ષ કારણ. અગર એમાં બંધાઈ તો બંધાય. હવે એ સમય કેવા પરિણામ, હવે બંધન કેવી રીતના થશે? જીવના પરિણામ ના આધાર. તો હવે એ સમય જીવના પરિણામ કેવા હશે, કેવા ભાવમાં હશે, કેવી તીવ્રતા મનતા ના કસાઈ રૂપ ભાવમાં હશે, વિચારી લો. સપોઝ ના બંધાય તો હવે કેટલા દિવસ બાકી રહ્યા? 20 રહ્યા ને, 20. તો એ 20 નું 2/3 કરો, 20 યર્સ નું 2/3 કરો. એ જે સમય આવશે એમાં સેકન્ડ અપર્સ પણ આવશે, એમાં બંધાયું તો બંધાયું. હવે અજી એક વાર આયુ બંધાય ને, ફર્સ્ટ આયુ સપોઝ બંધાઈ ગયું શ્રેણી રાજા ને નરક આયુ, જેને જે આયુ બંધાઈ ગયું ફર્સ્ટ અપર કાળ માં, એ જ આયુ નેક્સ્ટ બધા કાળ માં બંધાય. આયુ કેનો ચેન્જ. ફર્સ્ટ નરક આયુ બંધાયું તો અગર 8-8 અપકર્ષ કાળ માં બંધાવાનું છે તો 8-8 અપકર્ષ કાળ માં નરક આયુ જ બંધાય. પણ એમાં હીન અધિકતા થશે નંબર્સમાં, ગતિ બને, આયુ બને. જો ગતિ નો બંધ તો જીવ હર અંતર મુહૂર્ત માં અલગ 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 ગતિઓ નો બંધ કરે. પણ જયારે નરક આયુ નો બંધ કર્યો એ સમય નરક ગતિ નો જ બંધ થશે. સમજાય છે? અશુકેન્દ્રિત શરીર નો જ બંધ થશે, આખું પેકેજ સાથે બંધાશે. એ સમય એ અંતર મુહૂર્ત ની વાત કરું છું. સમજાય છે? કઠિન પડે છે થોડું, પણ મને લેવો તો આ વિષય થોડો કે બધાના કાને તો પડે જ. પોઈન્ટ ધ્યાન માં જે છે તો બહુ સરળ કરીને વાત કરું છું, બરાબર? તો હવે ફર્સ્ટ નરક આયુ બંધાયું તો નેક્સ્ટ અપકર્ષ કાળ માં પણ નરક જ બંધાશે. પણ ફર્સ્ટ માં સપોઝ બંધાયું, ફર્સ્ટ માં સપોઝ શ્રેણી રાજા ની વાત લો ને, કે પાયું છું 33 સાગર ટાઈમ પીરિયડ, 33 સાગર નું આયુ બાંધ્યું, પૂરું કરું છું. 33 સાગર નું આયુ બાંધ્યું ને, હવે મને કહો કે આગળ પણ આયુ તો બંધાયા અલગ અલગ અપકર્ષ કાળમાં નરક ના, પરંતુ એ 33 સાગરો પમનું આયુ 84,000 યર્સ એ કોણે કરી આપ્યું? બોલો, કોણે કરી આપ્યું? પોતાના સમ્યક દર્શને કરી આપ્યું. સમ્યક દર્શન ના પ્રતાપ થી શું થયું? ભવિષ્યનું આયુ ઘટી, નેક્સ્ટ ભવ ના આયુ માં અપકર્ષણ પણ થઈ શકે અને ઉત્કર્ષણ પણ થઈ શકે. એટલે નેક્સ્ટ આયુ વધી પણ શકે અને નેક્સ્ટ આયુ ઘટી પણ શકે. કોઈ સમજાયું? પણ આ આયુ માં ખાલી ઘટાડો થશે, વધારો નહીં. આયુ કર્મ માં સંક્રમણ નહીં થાય, આયુ કર્મ માં ઉપશમ નહીં થાય. આયુ કર્મ માં હવે નિધતિ નિકાસિત ની જે વ્યવસ્થા છે પછી ક્યારેક લેશું, પણ નિધતિ નિકાસિત ની વાત નથી કહી રહી આપણે હમણાં. આપણે વાત કહી રહી ઉપશમ ના થાય, આયુ કર્મ માં સંક્રમણ ના થાય. આપણને થાય કે સૈનિક રાજા એ તો કમ્યુનિકેશન કરી દીધું, ભલે એની પહેલા નરક આયુ બાંધ્યું, એની પછી તો એમને મહાવીર ભગવાન ના સમક્ષ માં શાહિદ કરી દીધું. અરે એટલું જ નહીં, તીર્થંકર નામ કર્મ નો બંધ પણ કરી દીધો. તો પ્રભુ એ નરક થી બચી ન શકે? પોઈન્ટ સમજાય છે? તો આયુ કર્મ માં સંક્રમણ થઈ ન શકે, આયુ કર્મ માં ઉપશમ થઈ ન શકે. પોઈન્ટ સમજાય છે? અને આયુ કર્મ માં ઉદીર્ણા થઈ શકે, ઉદીર્ણા થઈ શકે એટલે જલ્દી આવીને કરી શકે, ઉત્કર્ષણ થઈ શકે, અપકર્ષણ થઈ શકે. બંધ તો થાય જ છે, સત્તામાં તો હોય છે, અને એનો ઉદય પણ પ્રતિ સમય ચાલી શકે. આટલી વાત થઈ ગઈ. લાસ્ટ વાત, નવીન આયુ કર્મ નો આબાદા કાળ કેટલો? બોલો જલ્દી. લાસ્ટ પોઈન્ટ, નવીન આયુ કર્મ નો આબાદા કાળ કેટલો? વોટ ઇઝ આબાદા કાળ? આબાદા કાળ એટલે કર્મ નો બંધ થાય એના પછી સત્તામાં રહે, ઉદયમાં આવ્યા પહેલા ઇનએક્ટિવ પોઝિશન માં રહે, જ્યાં એ ફળ નથી આપતું ઇનએક્ટિવ પોઝિશન માં છે. તો નવીન આયુ નો આબાદા કાળ કેટલો? આજે મેં 40 વર્ષે, હે ને, 40 વર્ષે આ બહુમાં 40 વર્ષે મેં આયુનો બંધ કર્યો, બરાબર છે? હવે એ 20 વર્ષ સુધી એનો આબાદાકાર રહેશે નેક્સ્ટ આયુનો, અને વિગ્રહ ગતિના પહેલા સમયથી એનો ઉદય ચાલુ થઈ જશે. તો એ પ્રમાણે આયુ કર્મનો એટલો આબાદાકાર બાઈન્ડી જાતિએ સત્તા માને, સમજાય છે? જૂની આયુ તો છે, નવી આયુ નો બંધ થઈ ગયો, અને એક નિયમ, સત્તામાં હોય ત્યાં સુધી કર્મ બિલકુલ પણ નુકસાન નથી કરતા. એક વાર એનો ઉદય, મને એક પ્રશ્ન નો ઉત્તર ના સાહેબો, મિથ્યાત્વ મૌન્ય મૌન્ય કર્મ ની સત્તા કયા વર્ષ સ્થાન સુધી હોય? જલ્દી બોલો. મૌન્ય કર્મ ની સત્તા પૂછીશું, સત્તા મૌન્ય કર્મ ની સત્તા કયા વર્ષ સ્થાન સુધી હોઈ શકે? બોલો જલ્દી બોલો ચંદ્રેશ, મૌન્ય કર્મ ની સત્તા કયા વર્ષ સ્થાન સુધી હોઈ શકે? દસમા સુધી. બારમા કહો છો? અગિયાર સુધી. સત્તા મૌન્ય કર્મ નો ઉદય કયા પ્રસ્થાન? ઉદય કયા પ્રસ્થાન? ઉદય નેક્સ્ટ સ્ટેજ. ઉદય કયા પ્રસ્થાન? એટલે આનો આન્સર આપું છું જલ્દી. ઉદય મૌન્ય નો ઉદય કયા પ્રસ્થાન સુધી હોઈ શકે? ઉદય મોહનીય નો, પ્રભુ આયુ નો નહીં, મોહનીય નો. મોહનીય નો ઉદય પહેલા સુધી નો એક ઓછા થી મોહનીય નો ઉદય ન હોય. પ્રભુ તમને દર્શન થઈ ગયા પછી મોહનીય નો ઉદય હોય. અરે હું મોહનીય દર્શન મો ચારિત્રમ. ઓકે, દર્શન મો ઉદય ક્યાં સુધી? દર્શન મો સાથે અનંતાનુબંધી નો ઉદય બરાબર છે ચોથા સુધી હોય શકે, પછી ન હોય, બરાબર છે? બંધ કયા ગુણસ્થાન સુધી હોય શકે? બંધ પહેલામાં બંધ થાય, બરાબર છે? બંધ પહેલામાં થાય ને પછી થોડી બંધ થાય. સત્તા અગિયારમાં ગુણસ્થાન સુધી હોય છે, કારણ કે ઉપક્રમ શ્રેણી કરે ને એ મૌન્ય કર્મ ની 28 પ્રકૃતિ નો ઉપક્રમ કરીને થઈ છે. અગર દ્વિતીય ઉપક્રમ સમ્યક દ્રષ્ટિ છે. મારો પોઈન્ટ એ છે કે સત્તામાં કર્મ હોય ત્યાં સુધી કોઈ બાધા નથી આવતી. મૌન્ય ના સત્તામાં કર્મ, મૌન્ય ને સત્તામાં લઈને જે 11 સુધી જઈ શકે છે અને પૂર્ણ વિકરાગતા ને ભોગી શકે છે, એનો મતલબ એ થયો કે કર્મ સત્તામાં હોય તો બાધક નથી. અરે કર્મ ઉદયમાં પણ આવે, આપણે જોડાઈએ તો બાધક છે. અગર જોડાઈએ નહીં તો ઉદય પણ આવીને ખરી જશે અને આપણો ઉપયોગ આપણામાં જોડાઈ જાય તો આપણે કેવળિયાની ને સમય દર્શન ની પ્રાપ્તિ કરીએ. ખ્યાલ આવ્યો વિશે ચર્ચા આગળ કરો. તો આપણે આયુ કર્મ ની થોડી ચર્ચા કરી છે, થોડી કઈક રહી ગઈ હોય તો સ્વામીભાઈ આગળ કરો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકારી હૈ ઇસકે લિયે કિલવાની માત કો વંદના શતવારી હૈ, વંદના શતવારી હૈ. અને કાંત મે ઇસ બોધિની દ્વાદશાની પરમ ઉપકારી જીવાની માત કો, આ ભક્તોના અનંત કાળી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો. આપણે અહીંયા અષ્ટાનિકા મહાપર્વ પ્રારંભ થશે 3 થી 10 તારીખ સુધી. અષ્ટાનિકા મહાપર્વ અહીંયા બહુ જ ધૂમધામથી આપણે ઉજવશું. એમાં આપણા આમંત્રણનું માન આપીને મલાડના અશ્વિન, આદરણીય અશ્વિનભાઈ અહીંયા આવવાના છે. સમયસારજીની 19 નંબરની ગાથાથી 33 ગાથા સુધીનો આખો સાર લેવાના છે. બહુ જ બધા એમને પહેલા સાંભળ્યા છે. બહુ જ સુંદર એમની ભાષા, સરળ ભાષા, ગુજરાતી ભાષા અને જ્ઞાન વૈરાગ્ય અને દ્રષ્ટિ પ્રધાન આખી શૈલીના માધ્યમથી સમયસારજી ના રંગમાં આપણને રંગાવશે. તો બધા ખૂબ સરસ રીતે લાભ લેજો અને જરૂરથી સ્વાધ્યાય વધારજો, સ્વાધ્યાય કરજો, કારણ કે એના વગર ખરેખર જીવનમાં કાંઈ જ નથી, બરાબર? તો એ નોંધ લેજો. 3 તારીખ થી લઈને 10 તારીખ સુધી અહીંયા સવારના એમના પ્રવચન, સવારમાં કે રાતના પણ, સવારના એમના પ્રવચન થશે. અધિકમાં અધિક લોકો આવીને, મુમુક્ષુ આવીને અહીંયા એમનો લાભ લે એવી નમ્ર વિનંતી.